એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં સફર કરવાના છીએ જેણે કહી શકાય કે દુનિયાભરના લાખો વાચકોના દિલ જીતી લીધા છે.
બિલકુલ.
વાત છે સ્વીડિશ લેખક ફ્રેડરિક બેકમેનની અ મેન કોલ્ડ ઉવા. હવે સવાલ એ થાય કે સ્વીડનના એક નાનકડા ટાઉનહાઉસમાં રહેતા એક ચીડિયા કંટાળી ગયેલા વૃદ્ધની વાર્તામાં એવું તો શું છે
બરાબર
જેણે ભારતથી લઈને અમેરિકા સુધીના લોકોને હસાવ્યા પણ અને રડાવ્યા પણ.
સાચી વાત છે.
આજે આપણે આ જ રહસ્ય ખોલવાનો પ્રયત્ન કરીશું. આપણે માત્ર વાર્તા નહીં કહીએ પણ એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એક સ્લીપર હિટ પુસ્તક, મતલબ કે જે ધીમે ધીમે સફળ થાય, એની બનાવટ કેવી હોય છે.
તમે બહુ સચોટ મુદ્દો ઉઠાવ્યો. જુઓ, આ વાર્તાની સફળતા એ સાહિત્ય જગત માટે કેસ સ્ટડી જેવી છે.
કેમ એવું?
કોઈ માટે કે કોઈએ નિયમ તોડ્યો છે કે નહીં.
ઓહો, એટલે કે એકદમ નિયમોના પાકા.
બિલકુલ. કોણે ગાડી ખોટી જગ્યાએ પાર્ક કરી, કોનો કચરો રિસાયક્લિંગના ડબ્બામાં નથી ગયો, આ બધું જેની નજરમાં હોય છે.
એટલે કે એવા પાડોશી જે બધાને ન ગમે.
હા, એના મતે તો દુનિયા મૂર્ખાઓથી ભરેલી છે જેમને સીધા સાધા કામ પણ કરતા નથી આવડતા. એ સતત બળબડ કરે છે અને કોઈની પણ સાથે ભળતો નથી.
સાચું કહું તો શરૂઆતના પ્રકરણોમાં મને ઉવાને સહન કરવો બહુ અઘરો લાગ્યો હતો. જાણે આપણા એવા કોઈ પાડોશી સાથે સમય વિતાવતા હોઈએ જે હંમેશા ફરિયાદ જ કરતા હોય.
બરાબર.
તો લેખક આવું જોખમ કેમ લે? એક એવા પાત્ર પર આખી કથા કેમ રચે જેને પહેલી નજરે કોઈ પસંદ જ ન કરે? મને લાગે છે કે આ જ બેકમેનની સૌથી મોટી ચાલાકી છે.
બિલકુલ. કારણ કે આ તો ખાલી ઉપરની સપાટી છે. બેકમેન આપણને ધીમે ધીમે એક કઠોર છાલની નીચે ઉતરવા મજબૂર કરે છે. આપણને તરત જ ખબર પડે છે કે ઉવાની આ કડવાશ હવામાંથી નથી આવી. 6 મહિના પહેલા જ એની પત્ની સોનિયા,
જેના જીવનનું કેન્દ્ર હતી,
હા, એનું કેન્સરથી અવસાન થયું છે. અને એ જે ફેક્ટરીમાં 40 વર્ષથી કામ કરતો હતો ત્યાંથી એને બળજબરીથી વહેલી નિવૃત્તિ આપી દેવામાં આવી છે.
એટલે બધું એક સાથે જ થયું.
બરાબર. એને લાગે છે કે હવે દુનિયામાં એની કોઈ જરૂર નથી, એનો કોઈ હેતુ બચ્યો નથી, અને એટલે જ એ એક જ નિર્ણય પર પહોંચે છે, આત્મહત્યા.
અને અહીંથી વાર્તા એક અણધાર્યો વળાંક લે છે. ઉવા, જે દરેક કામ અત્યંત વ્યવસ્થિત રીતે કરવા ટેવાયેલો છે,
હા, એકદમ પરફેક્ટ,
તે પોતાની આત્મહત્યાની પણ પૂરી યોજના બનાવે છે. ગળામાં લગાવવા માટે મજબૂત દોરડું અને છતમાં લગાવવા માટે પાક્કો હુક, બધું તૈયાર કરે છે. પણ જેવો તે પોતાનો પ્લાન અમલમાં મૂકવા જાય છે કે બહારથી એક જોરદાર અવાજ આવે છે.
હા, જીવન એની યોજનામાં દખલ દે છે.
બરાબર.
એના નવા પાડોશીઓ આવી પહોંચ્યા છે. એક ઈરાની ગર્ભવતી મહિલા પરવાને, એનો થોડો ભોળો પણ પ્રેમાળ સ્વીડિશ પતિ પેટ્રિક અને એમની 2 દીકરીઓ.
અને એમણે શું કર્યું?
એમણે ભૂલથી પોતાનું ટ્રેલર ઉવાના મેલબોક્સ સાથે અથડાવી દીધું છે. અને પરવાને, જે ઉવાના ગુસ્સાથી જરાય ડરતી નથી, તે સીધી એના દરવાજે મદદ માંગવા આવે છે.
જે માણસ મરવા જઈ રહ્યો હતો એની પાસે.
અને ઉવાને અનિચ્છાએ નીચે ઉતરીને એમની મદદ કરવી પડે છે. આ પહેલી વાર હતું કે એની યોજના નિષ્ફળ ગઈ, પણ છેલ્લી વાર નહીં.
આ તો આખી નવલકથાની સુંદરતા છે. એક માણસ જે મરવા માટે મક્કમ છે,
પણ દુનિયા એને જીવવા માટે સતત મજબૂર કરે છે.
હા, એની આત્મહત્યાની કોશિશો એક પછી એક એટલી હાસ્યાસ્પદ રીતે નિષ્ફળ જાય છે.
જેમ કે પેલો કારવાળો કિસ્સો.
કયો?
જ્યારે તે પોતાની સાબ કારમાં કાર્બન મોનોક્સાઇડથી મરવાનો પ્રયત્ન કરે છે ત્યારે પરવાને દરવાજો ખખડાવે છે.
ફરીથી એ જ?
હા, કારણ કે એના પતિ સીડી પરથી પડી ગયા છે અને તેને હોસ્પિટલ લઈ જવા માટે ઉવાની મદદની જરૂર છે. દરેક વખતે જ્યારે તે અંતની નજીક હોય છે ત્યારે કોઈકને એની જરૂર પડી જાય છે.
બેકમેન અહીં ડાર્ક હ્યુમરનો અદ્ભુત ઉપયોગ કરે છે ને.
ચોક્કસ. આત્મહત્યા જેવો ગંભીર વિષય પણ કેટલી હળવાશથી રજૂ થાય છે. પણ આ હાસ્ય માત્ર મનોરંજન માટે નથી.
તો પછી?
એ ઉવાના બચાવ માટેનું એક કવચ છે, અને વાચક માટે પણ. એ હાસ્યને કારણે જ આપણે ઉવાના અસહ્ય વર્તનને સહન કરી શકીએ છીએ અને એની વાર્તામાં ઊંડા ઉતરી શકીએ છીએ.
અને ઊંડા ઉતરવા માટે લેખક આપણને વર્તમાનની સાથે ભૂતકાળમાં પણ લઈ જાય છે.
હા, આખી નવલકથા 2 સમાંતર ટ્રેક પર ચાલે છે.
તો આજના ઉવાને સમજવા માટે આપણે એના ભૂતકાળને જાણવો જ પડે. તો ચાલો એના ભૂતકાળની ગલીઓમાં એક નજર કરીએ. ઉવા આવો કેમ બન્યો?
જુઓ, ઉવાનો ભૂતકાળ એના સિદ્ધાંતોનો પાયો છે. એના પિતા બહુ ઓછા બોલતા પણ અત્યંત પ્રામાણિક અને મહેનતુ માણસ હતા. એમણે જ ઉવાને શીખવ્યું કે સાચું શું છે અને ખોટું શું છે, અને એ કે માણસની ઓળખ એના કામથી થાય છે.
અને પેલી સાપગાડીઓનો શોખ
એ પણ પિતા પાસેથી જ વારસામાં મળેલો. ઉવા માટે સાપ માત્ર ગાડી નથી, એ ગુણવત્તા, સિદ્ધાંત અને પોતાના પિતા સાથેના જોડાણનું પ્રતીક છે.
પણ એના જીવનમાં જેણે ખરેખર રંગ ભર્યો તે તો સોનિયા હતી.
બિલકુલ.
વાર્તાની શરૂઆતમાં સોનિયા હયાત નથી, પણ ઉવાની યાદો દ્વારા તે આખી નવલકથામાં જીવંત રહે છે.
હા, ઉવા પોતે કહે છે, હું શ્વેત અને શ્યામનો માણસ હતો અને તે રંગ હતી મારા જીવનનો બધો જ રંગ.
વાહ.
સોનિયા ઉવાથી તદ્દન વિપરીત હતી, જીવંત, આશાવાદી, લોકોને પ્રેમ કરનારી.
એણે જ ઉવાના કઠોર વ્યક્તિત્વ પાછળ છુપાયેલા સોના જેવા હૃદયને પારખ્યું હતું.
બરાબર. એમની પ્રેમકથા બહુ સુંદર છે, પણ એમાં એક મોટી ટ્રેજેડી પણ છુપાયેલી છે. સ્પેનની મુલાકાત વખતે એમની બસને એક ભયાનક અકસ્માત નડે છે.
ઓહ.
એમાં ઉવા બચી જાય છે, પણ એમનું અજન્મ્યું બાળક મૃત્યુ પામે છે અને સોનિયા કાયમ માટે વ્હીલચેરમાં આવી જાય છે.
આ ઘટનાએ જ ઉવાને વધુ કડક અને દુનિયા પ્રત્યે ગુસ્સાવાળો બનાવી દીધો હશે.
હા, એને લાગે છે કે દુનિયાએ એની પાસેથી બધું જ છીનવી લીધું.
તો આ છે એ દુઃખનો પહાડ જે ઉવા પોતાના દિલમાં લઈને ફરે છે, અને આ જાણ્યા પછી વર્તમાનમાં એનું વર્તન આપણને સમજાવવા લાગે છે.
સાચી વાત છે.
હવે પાછા વર્તમાનમાં આવીએ. ઉવા હજી પણ મરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ પરવાને અને બીજા પાડોશીઓ એને સતત કામમાં જોતરી રાખે છે.
અને આ પ્રક્રિયામાં ન ઇચ્છવા છતાં ઉવા ધીમે ધીમે એક સમુદાયનો ભાગ બનવા લાગે છે.
કેવી રીતે?
પરવાને એને ડ્રાઇવિંગ શીખવવા માટે દબાણ કરે છે. એક દિવસ એ એક માંદી, અડધી મરેલી બિલાડીને બચાવે છે.
વાહ, બિલાડીને બચાવે.
હા, અને ગુસ્સામાં બડબડ કરતા કરતા એને ઘરમાં આશરો પણ આપે છે. એક પાડોશીના છોકરાની સાયકલ ઠીક કરી આપે છે.
એટલે ધીમે ધીમે એ લોકો સાથે જોડાઈ રહ્યો છે.
બરાબર. એટલું જ નહીં, એક એવા ટીનેજરને પોતાના ઘરમાં રાખે છે જેને એના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો છે.
શા માટે?
કારણ કે તેણે સ્વીકાર્યું કે તે ગે છે. દરેક વખતે ઉવા ફરિયાદ કરે છે, પણ પોતાનું કામ પૂરી ઈમાનદારીથી કરે છે.
અહીં મને લાગે છે કે બેકમેન એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષયને સ્પર્શે છે.
કયો વિષય?
ઉપયોગિતા અને હેતુ. આધુનિક સમાજ ઘણીવાર વૃદ્ધ લોકોને નકામા ગણીને બાજુ પર મૂકી દે છે. ઉવાને પણ એવું જ લાગતું હતું. પણ જ્યારે લોકો એની પાસે મદદ માટે આવલા લાગે છે, ત્યારે એને સમજાય છે કે એના જ્ઞાન અને એની આવડતની હજી પણ કિંમત છે.
બરાબર. જે વ્યવહારુ કુશળતાને દુનિયાએ જૂની માની લીધી હતી, એ જ આજે એના સમુદાય માટે અમૂલ્ય સાબિત થાય છે.
તે માત્ર વાતો કરનારો માણસ નથી, તે કામ કરનારો માણસ છે.
અને આ પરિવર્તનનો સૌથી મોટો પડાવ ત્યારે આવે છે જ્યારે ઉવાના જૂના મિત્ર રૂનનો પ્રશ્ન ઊભો થાય છે.
રૂન અને ઉવા તો એક સમયે પાક્કા દોસ્ત હતા ને?
હતા, પણ ગાડીઓને લઈને થયેલા એક નાના ઝઘડાને કારણે વર્ષોથી એમની વચ્ચે અબોલા હતા. હવે રૂનને અલ્ઝાઇમર છે.
ઓહ.
અને સરકારી અધિકારીઓ, જેમને ઉવા સફેદ શર્ટવાળા માણસો કહે છે, તેઓ રૂનને એના ઘરેથી ઉઠાવીને નર્સિંગ હોમમાં મોકલવા માંગે છે.
અને અહીં આપણને એક નવો ઉવા જોવા મળે છે.
કેવો નવો ઉવા?
જે માણસ કોઈની સાથે વાત પણ નહોતો કરતો, તે હવે રૂનને બચાવવા માટે એક લડાઈનું નેતૃત્વ કરે છે.
હા, એ પોતાના નિયમો અને કાયદાના જ્ઞાનનો ઉપયોગ કરે છે અને આખી સોસાયટી એની પાછળ ઊભી રહે છે.
પરવાને પત્રકારને બોલાવે છે અને આખો મામલો સ્થાનિક સમાચારમાં છવાઈ જાય છે.
આ લડાઈ માત્ર રૂન માટે નથી.
નહીં, આ એક વ્યક્તિના પોતાના ઘરમાં ગરિમા સાથે જીવવાના અધિકાર માટે છે.
અને આ સંઘર્ષ ઉવાને સંપૂર્ણપણે બદલી નાખે છે. એ એક એકલો માણસ મટીને એક સમુદાયનો નેતા બની જાય છે.
અને એ જીતી જાય છે.
હા, સફેદ શર્ટવાળા હારી જાય છે. આ ઘટના પછી ઉવા આત્મહત્યાના વિચારો છોડી દે છે. એને જીવવાનો નવો અર્થ મળી જાય છે.
એ હજી પણ નિયમોનું પાલન કરે છે, હજી પણ સાબને જ દુનિયાની શ્રેષ્ઠ કાર માને છે, પણ
હવે એના જીવનમાં એક નવો પરિવાર છે.
હા, પરવાને અને પેટ્રિકના બાળકો માટે એ દાદા જેવો બની જાય છે. એમને શાળાએથી લાવે છે, એમની સાથે રમે છે, એમને વાર્તાઓ કહે છે.
જે ઘરમાં સોનિયાના ગયા પછી સ્મશાન જેવી શાંતિ હતી, એ ઘર હવે બાળકોના હાસ્યથી ગુંજી ઉઠે છે.
અને અંતમાં,
નવલકથાના અંતમાં, ઘણા વર્ષો પછી એક શિયાળાની સવારે ઉવાનું ઊંઘમાં જ શાંતિથી અવસાન થાય છે. ડોક્ટરોએ કહ્યું હતું કે એનું હૃદય સામાન્ય કરતાં મોટું હતું, જે તબીબી રીતે એક સમસ્યા હતી, પણ રૂપક તરીકે
એ તેના પ્રેમ, દુઃખ અને સહનશીલતાની અપાર ક્ષમતાનું પ્રતીક હતું.
બરાબર. અને એણે એક પત્ર પાછળ છોડ્યો હોય છે જેમાં એના અંતિમ સંસ્કાર અને નાણાકીય બાબતો માટે સ્પષ્ટ સૂચનાઓ હોય છે.
એનું અંતિમ વ્યવસ્થિત કાર્ય.
બિલકુલ.
તો ચાલો આપણે આપણી ચર્ચાના મૂળ પ્રશ્ન પર પાછા ફરીએ. આ વાર્તા આટલી બધી લોકપ્રિય કેમ થઈ?
મને લાગે છે એના ઘણા કારણો છે.
પહેલું તો એ કે આ વાર્તા એકલતા અને જોડાણની ભૂખ જેવી સાર્વત્રિક લાગણીઓને સ્પર્શે છે, ખરું ને?
હા, આજના ડિજિટલ યુગમાં જે આપણે હજારો ફ્રેન્ડ્સ હોવા છતાં એકલા પડી ગયા છે, ત્યાં ઉવાની વાર્તા આપણને સાચા માનવીય સંબંધોનું મહત્વ યાદ અપાવે છે.
બીજો મુદ્દો છે પ્રેમ અને ખોટને સંભાળવાની રીત.
એ બહુ મહત્વનું છે. વાર્તા એમ નથી કહેતી કે દુઃખ ભૂલીને આગળ વધો. ઉવા ક્યારે સોનિયાને ભૂલતો નથી,
બલકે તે સોનિયાના પ્રેમને પોતાના હૃદયમાં જીવંત રાખીને જ જીવનમાં નવા સંબંધો માટે જગ્યા બનાવે છે.
હા, એ શીખવે છે કે પ્રેમ મૃત્યુ સાથે સમાપ્ત નથી થતો, એ આપણી સ્મૃતિઓ અને કાર્યોમાં જીવંત રહે છે.
અને અંતે મને લાગે છે કે આ વાર્તા કોઈપણ વ્યક્તિને એના બાહ્ય દેખાવ પરથી ન મૂલવવાનો એક શક્તિશાળી સંદેશ આપે છે.
પેલી કહેવત જેવી વાત છે, ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર.
બરાબર, એ ઉવા માટે જ બની હોય એવું લાગે છે. દરેક કઠોર દેખાતા ગુસ્સાવાળા માણસની પાછળ પ્રેમ, વફાદારી અને વેદનાની એક વાર્તા છુપાયેલી હોય છે.
ખરેખર આ એક એવી કૃતિ છે જે આપણને હસાવે છે, રડાવે છે અને અંતે આપણને એક સારા માણસ બનવા માટે પ્રેરણા આપે છે.
આ કથા આપણને શીખવે છે કે દરેક કઠોર દેખાતા વ્યક્તિત્વ પાછળ પ્રેમ અને ખોટની એક એવી વાર્તા છુપાયેલી હોય છે જેને સમજવાની જરૂર હોય છે.
અને એ પણ યાદ અપાવે છે કે જીવનનો ઉદ્દેશ્ય કોઈપણ ઉંમરે ફરીથી શોધી શકાય છે, ઘણીવાર ફક્ત બીજાની જરૂરિયાત પૂરી કરવાના એક સાધારણ કાર્ય દ્વારા.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.